એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સમયમાં થોડા પાછળ જઈએ, ક્યાંક 1000 વર્ષ પહેલાંના ગુજરાતમાં. જરા વિચારો, એ વખતે આપણી ભાષાને ગુજરાતી એવું નામ પણ નહોતું મળ્યું, તો સવાલ એ થાય કે ત્યારે આપણા પૂર્વજો શું બોલતા હશે, કેવી હશે એમની ભાષા. આ બધું સમજવા માટે આપણે આજે વિજયરાય વૈદ્યના જાણીતા પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખામાં એમણે જે ગોર્જર અપભ્રંશ પર લેખ લખ્યો છે એના આધારે વાત કરીશું. ચાલો તો આ જૂની ભાષાની દુનિયામાં એક નજર નાખીએ, સમજીએ કે શું હતી એ ભાષા, એનું સાહિત્ય કેવું હતું અને આજની ગુજરાતી સાથે એનો સંબંધ શું છે. તો સૌથી પહેલો સવાલ તો એ જ આવે કે આ ભાષાનું નામ શું. આપણે એમ તો જાણીએ છીએ કે ગુજરાતી નામ તો છેક 17મી-18મી સદીમાં પ્રેમાનંદે આપ્યું એમ કહેવાય છે.
હા, પ્રેમાનંદે પ્રચલિત કર્યું.
હા, પ્રચલિત કર્યું. એ પહેલા તો આ પ્રદેશ ગુજરાત કે ગુર્જર દેશ તરીકે ઓળખાતો. તો એ સમયની એટલે કે ગુર્જર દેશની ભાષા કઈ?
એ ભાષા હતી ગોર્જર અપભ્રંશ. નામ જ સૂચવે છે, ગુર્જર પ્રદેશની ભાષા. અને એમાંથી જે નવું, થોડું બદલાયેલું, જુદું પડતું રૂપ બન્યું એને વિદ્વાનોએ અપભ્રંશ એવું નામ આપ્યું. અપભ્રંશ એટલે મૂળથી થોડું ભ્રષ્ટ થયેલું અથવા જુદું પડેલું રૂપ.
ભ્રષ્ટ એટલે ખરાબ અર્થમાં નહીં, પણ જુદું પડ્યું એ અર્થમાં.
હા, બરાબર, જુદું પડ્યું એ અર્થમાં. હવે આવા અપભ્રંશો તો ભારતના જુદા જુદા પ્રદેશોમાં વિકસ્યા, પણ આપણા ગુર્જર પ્રદેશના અપભ્રંશમાં એના પોતાના આગવા લક્ષણો હતા.
અચ્છા,
એટલે એને ગૌર્જર અપભ્રંશ એવી ખાસ ઓળખ મળી.
એટલે આ કોઈ બહારથી આવેલી ભાષા નહોતી, પણ અહીં જ સંસ્કૃત પ્રાકૃતમાંથી સમય જતા વિકસેલી ભાષા હતી.
બિલકુલ, અહીંની જ ધરતીની ઉપજ હતી એમ કહી શકાય.
તો એનો સમયગાળો કયો ગણી શકાય? ક્યારે બોલાતી હતી આ ભાષા મુખ્યત્વે?
એના સમયગાળા માટે જુદા જુદા મત છે, પણ વિષ્ણુપ્રસાદ ર ત્રિવેદી જેવા વિદ્વાનો છે એમને મતે આ ભાષા મુખ્યત્વે ઈસવીસન 900 થી 1250 સુધી પ્રચલિત હતી.
900 થી 1250 એટલે કે,
હા, ઇતિહાસની રીતે જોઈએ તો ચાવડા વંશના છેલ્લા વર્ષો ગણાય, ત્યારથી માંડીને વાઘેલા વંશની શરૂઆત થઈ ત્યાં સુધીનો આ સમય.
ઓહો, લગભગ 350 વર્ષનો ગાળો.
હા, મુખ્યત્વે આ ગાળો.
અને પછી શું થયું? 1250 પછી એકદમ બદલાઈ ગઈ?
ના ના, ભાષા કઈ એમ એકદમ ના બદલાય, એ તો ધીરે ધીરે વિકસતી રહે. 1250 પછીનો જે સમય છે, લગભગ 1650 સુધીનો, એને વિદ્વાનો જૂની ગુજરાતીનો તબક્કો ગણે છે.
અચ્છા, જૂની ગુજરાતી.
હા, આ ગાળામાં પેલી ગોર્જર અપભ્રંશની ખાસિયતો ઓછી થતી ગઈ અને નવી ગુજરાતીની ખાસિયતો એમ કહો કે વધુ સ્પષ્ટ બનતી ગઈ. અને જો ભાષાના સ્વરૂપની રીતે વાત કરીએ તો 1650 પછી જે આપણે આજે બોલીએ છીએ એની નજીકની એટલે કે અર્વાચીન ગુજરાતીનો પ્રારંભ થયો એમ મનાય છે.
એટલે આપણે જે ગોર્જર અપભ્રંશની વાત કરી રહ્યા છીએ એ તો આજથી ગણીએ તો લગભગ 800, 1000 કે 1200 વર્ષ પહેલાંની ભાષા.
હા, બરાબર.
એટલે સ્વાભાવિક છે કે આજના ગુજરાતી બોલનારને તો એ અઘરી જ લાગે ને. બટુભાઈ ઉમરવાડિયાએ મજાકમાં કહ્યું પણ છે કે એને સમજવી એટલે જાણે કોઈ કોયડો ઉકેલવાનો.
સાચી વાત છે, શરૂઆતમાં તો એના શબ્દો સાવ અજાણ્યા જ લાગે. દાખલા તરીકે તમને ક્યાંક પૂણું શબ્દ વાંચવા મળે.
પૂણું?
હા, પૂણું. એનો અર્થ થાય ફરીથી, સંસ્કૃત પુનઃ પરથી.
અચ્છા.
કે પછી ક્યાંક લખ્યું હોય નરેન્દ્રી, તો એનો અર્થ થાય નરેન્દ્ર વડે, એટલે કે સંસ્કૃત નરેન્દ્રેણનું અપભ્રંશ રૂપ.
ઓહો.
એક બીજો શબ્દ છે હિયયઠ્ઠિયું.
હિયયઠ્ઠિયું, એ તો ભારે છે.
હા, એનો અર્થ છે હૃદયમાં રહેલું, સંસ્કૃત હૃદય સ્થિત પરથી. કે પછી સાવ સહેલો લાગતો શબ્દ રોસુ.
રોસુ એટલે રોષ, ગુસ્સો.
બરાબર, રોષ કે ગુસ્સો. એટલે આ બધા શબ્દો પહેલી વાર જોઈએ ત્યારે એમ જ લાગે કે આ શું છે, કઈ ભાષા છે આ.
હા, જાણે સાવ જુદી જ ભાષા હોય એવું લાગે.
પણ જ્યારે ખબર પડે કે આ કોઈ પારકી ભાષા નથી પણ આપણી જ ભાષાનું 100 વર્ષ જૂનું સ્વરૂપ છે, આપણા જ પૂર્વજોની બોલી છે, ત્યારે પેલો જે અજાણ્યાપણાનો ભાવ હોય ને એ ઓછો થઈ જાય.
હા, એ પોતાનું લાગવા માંડે.
બરાબર. અને પછી કુતૂહલ જાગે, જિજ્ઞાસા થાય કે સારું, જો આ આપણી જૂની ભાષા છે તો એમાં લખાતું શું હશે, કેવું સાહિત્ય રચાતું હશે એમાં.
બરાબર, એ જ પોઈન્ટ પર આવીએ. સામાન્ય રીતે એવી એક છાપ હોય છે કે જૂની ભાષાઓમાં તો શું હોય,
મોટે ભાગે ધર્મની વાતો, તત્વજ્ઞાન, બહુ બહુ તો રાજા મહારાજાઓની પ્રશસ્તિઓ. બસ, શું ગોર્જર અપભ્રંશ સાહિત્ય પણ આવું જ થોડું શુષ્ક હતું?
ના ના, આ છાપ ગોર્જર અપભ્રંશ માટે તો બિલકુલ લાગુ નથી પડતી. હા, એ ખરું કે ધાર્મિક સાહિત્ય ઘણું મળે છે, એમાં મુખ્યત્વે જૈન સાહિત્ય છે. પણ એ સિવાય પણ સામાન્ય માનવ જીવનના જે જુદા જુદા ભાવો છે, પ્રસંગો છે, એનું પ્રતિબિંબ પણ એમાં સરસ રીતે ઝીલાયું છે. પંડિત કેશવરામ શાસ્ત્રીજી જેવા વિદ્વાનોએ આના પર બહુ કામ કર્યું છે. એમના સંશોધનથી આ ભાષાના સાહિત્યના ઘણા અલગ અલગ રંગો સામે આવ્યા છે.
કોઈ ઉદાહરણ આપશો?
હા, એક બહુ મજાનું ઉદાહરણ છે. એક કાવ્યનો ટુકડો છે, એમાં એક નાયિકા છે, એ પોતાના પતિ વિશે ફરિયાદ કરે છે.
શું ફરિયાદ કરે છે?
એ કહે છે કે મારો પતિ પાટી, લખવાની સ્લેટ જેવું અને ચાંદ જેવી સફેદ ખડી એટલે કે ચોક લઈને સુવાના ઓરડામાં હું ઉદાસ થઈને સૂતી હો તોય મને એકલી મૂકી દે છે.
અરે,
અને શું કરે છે? તો કે આખી રાત વ્યાકરણના સમાન સવર્ણના નિયમો ગોખ્યા કરે છે.
અરે વાહ, આ તો જાણે આજની જ વાત લાગે છે. પતિ પોતાના કામમાં કે અભ્યાસમાં હોય ને પત્નીને અવગણના જેવું લાગે એવી ફરિયાદો તો આજે પણ સાંભળવા મળે.
બરાબર ને, હજાર વર્ષ પહેલા પણ આ જ સ્થિતિ હતી.
ખરેખર બહુ રસપ્રદ કહેવાય તો
છે ને. હવે બીજું એક ઉદાહરણ જુઓ. એમાં નાયિકાનો મિજાજ સાવ જુદો છે. થોડી પ્રગલ્ભ છે, આત્મવિશ્વાસવાળી. એનો પ્રેમી કોઈક વાત પર રિસાઈને કદાચ જઈ રહ્યો છે ત્યારે પેલી એને રોકવાની કોશિશ નથી કરતી, પણ જાણે પડકાર ફેંકે છે. એ કહે છે, તું મારો હાથ છોડીને જાય છે એમાં શું મોટી વાત કરી નાખી? તારો રોષ એટલે કે ગુસ્સો એ તો હું ત્યારે સાચો માનું જો તું મારા હૃદયમાં જે વસી ગયો છે ને ત્યાંથી નીકળીને જઈ શકે તો.
વાહ, શું ખુમારી છે! પ્રેમ પરનો કેવો અધિકાર ભાવ! એટલે માત્ર વિરહની વેદના કે ફરિયાદ જ નહીં, પણ પ્રેમની આવી અભિવ્યક્તિ પણ હતી એ સમયમાં.
ચોક્કસ.
હા,
આવા શૃંગારના અને ભક્તિના દોહાઓ તો મળે જ છે, પણ સાથે સાથે જીવનમાં ઉપયોગી થાય એવી નીતિની વાતો, બોધ આપતા શ્લોકો પણ રચાયા છે.
એટલે સમાજને કંઈક શીખવા મળે એવું પણ હતું.
હા, માર્ગદર્શન આપવાનું કામ પણ સાહિત્ય કરતું હતું. અને વાત અહીં પૂરી નથી થતી. યુદ્ધના પ્રસંગો હોય, શૂરવીરોની બહાદુરી હોય, એમના પરાક્રમોનું વર્ણન કરતા વીર રસથી ભરેલા દોહા પણ ગોર્જર અપભ્રંશ સાહિત્યનો એક અગત્યનો હિસ્સો છે.
એટલે પ્રેમ, ભક્તિ, નીતિ, વીરતા, લગભગ બધા મુખ્ય રસો અને ભાવોને આવરી લેવાયા હતા એમ કહી શકાય?
હા, કહી શકાય.
કોઈ ધાર્મિક વર્ણનનું ઉદાહરણ ધ્યાનમાં છે જે કલાત્મક રીતે રજૂ થયું હોય?
હા, એક ખૂબ સુંદર વર્ણન છે. કોઈ રાજા છે, એ ભગવાન જિનેન્દ્રનો અભિષેક કરી રહ્યા છે. એ પ્રસંગનું વર્ણન કવિએ બહુ કલાત્મક રીતે કર્યું છે.
કઈ રીતે?
જે દૂધથી અભિષેક થાય છે એ દૂધની સરખામણી કવિ બરફ સાથે કરે છે, શંખ સાથે કરે છે અને શરદ ઋતુના પૂનમના ચંદ્રમાની ચાંદની સાથે કરે છે. એટલું શ્વેત અને શીતળ એ દૂધ છે.
વાહ!
એટલું જ નહીં, કવિ આગળ કલ્પના કરે છે કે એ દૂધમાંથી જાણે કપૂર અને કેસર બંનેની ભેગી સુગંધ આવી રહી છે. અને અભિષેક માટે જે કળશ વપરાયા છે એ સોનાના છે અને મણીઓથી જડેલા છે.
અદ્ભુત! આખું દ્રશ્ય જાણે આંખ સામે આવી જાય.
બરાબર, આવું કલાત્મક વર્ણન અભ્રંશ ભાષામાં થયું છે.
આ બધા ઉદાહરણો સાંભળીને એ તો સ્પષ્ટ થાય છે કે ગોર્જર અપભ્રંશનું સાહિત્ય માત્ર જૂનું જ નહોતું, પણ ખરેખર જીવંત, ભાવસભર અને ખાસ્સું વૈવિધ્યસભર હતું. એમાં જીવનના ઘણા રંગો ઝીલાયા હતા અને કલાત્મકતા માટે પણ અવકાશ હતો. તો હવે સવાલ એ થાય કે આટલું સરસ સાહિત્ય રચનારા કવિઓ કોણ હતા? કોઈના નામ જાણીતા છે? અને શું એ વખતે એવા વિદ્વાનો હતા જેમણે આ રચનાઓનું મહત્વ સમજ્યું હોય, એને સાચવી હોય, ક્યાંક નોંધી હોય?
હા, એ વિશે પણ આપણને થોડી ઘણી માહિતી મળે છે. કવિઓની વાત કરીએ તો એક મુખ્ય નામ આવે છે ધનપાલનું.
ધનપાલ?
હા, એવું મનાય છે કે એ લગભગ 10મા શતકમાં એટલે કે આજથી 1100 વર્ષ પહેલાં આબુની આસપાસના વિસ્તારમાં થયા હતા. જ્ઞાતીય વણિક હતા અને એ પોતાની જાતને સરસ્વતી સંભવ કહેવડાવતા.
સરસ્વતી સંભવ એટલે જાણે સરસ્વતીમાંથી જ જન્મ્યા હોય એવો દાવો.
હા, એવું એમને પોતાની કાવ્યશક્તિ પર વિશ્વાસ હતો. અને એમની એક રચના છે ભવિષ્યત કહા.
ભવિષ્યત કહા?
હા, આ આમ તો એક ધર્મકથા છે, પણ એની સાહિત્યિક ગુણવત્તા એટલી ઊંચી છે કે ધનપાલના પહેલા બિરુદ્ધને સરસ્વતી સંભવને સાર્થક કરે છે. એમાં ધર્મબોધ તો છે જ, પણ સાથે સુંદર કવિતા અને વાર્તાનો રસ પણ છે. આ સિવાય બીજા પણ કવિઓ છે, જેમ કે સ્વયંભૂદેવ, કવિ ધવલ, પુષ્પદંત, યોગેન્દ્ર. આ બધાએ પણ પોતપોતાના સમયે અભ્રંશમાં, ખાસ કરીને ધાર્મિક વિષયો ઉપર મહત્વની રચનાઓ કરી છે.
આ તો થઈ કવિઓની વાત. હવે સંગ્રાહકો વિશે શું, જેમણે આ બધું સાચવ્યું?
એમાં તો બહુ મોટા અને આદરણીય નામો આવે છે. ખાસ કરીને બે મહાન જૈનાચાર્યોનો ઉલ્લેખ કરવો પડે, આચાર્ય હેમચંદ્ર અને આચાર્ય સોમપ્રભા.
હેમચંદ્રાચાર્ય, એમણે પણ અપભ્રંશમાં રસ લીધો તો?
હા, બિલકુલ. આ બંને 12મી સદીના મોટા ગજાના વિદ્વાનો હતા. મુખ્યત્વે તો સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓના વ્યાકરણ અને સાહિત્યના એ મહાન પંડિતો ગણાય. પણ મહત્વની વાત એ છે કે એમણે પોતાના મુખ્ય ગ્રંથોમાં, જેમ કે હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં, વ્યાકરણના નિયમનો સમજાવવા માટે કે બીજા ઉદાહરણો આપવા માટે ગૌર્જર અપભ્રંશના દુહા અને શ્લોકોનો ઉપયોગ કર્યો છે, એમને ટાંક્યા છે.
આ તો ખરેખર બહુ જ નોંધપાત્ર વાત કહેવાય. એનો અર્થ એ થયો કે હેમચંદ્રાચાર્ય જેવા મોટા વિદ્વાન પણ અપભ્રંશને એટલું મહત્વ આપતા હતા કે પોતાના મુખ્ય ગ્રંથોમાં એને સ્થાન આપે.
ચોક્કસ. આ જ બતાવે છે કે એ સમયમાં ગૌર્જર અપભ્રંશ ભાષા અને એના સાહિત્યની પ્રતિષ્ઠા કેવી હશે. એ ફક્ત બોલચાલની ભાષા નહોતી રહી, પણ સાહિત્ય અને શાસ્ત્ર ચર્ચામાં પણ સ્વીકાર પામી ચૂકી હતી. એ જ રીતે 14મી સદીમાં મેરુતુંગાચાર્ય થયા, જેમણે પ્રબંધ ચિંતામણિ જેવો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. એમણે પણ પોતાના ગ્રંથમાં કેટલીક અપભ્રંશ રચનાઓ સામેલ કરી છે. એટલે આ પરંપરા બતાવે છે કે અપભ્રંશ સાહિત્યને સાચવવાનું અને એને માન્યતા આપવાનું કામ સદીઓ સુધી ચાલતું રહ્યું.
આપણે ભાષાની ઓળખ, એના સમય, એના સાહિત્ય અને કવિઓની વાત કરી, પણ હવે એક મૂળભૂત પ્રશ્ન પર પાછા જઈએ. આ ગર્જર અપભ્રંશ ભાષા આવી ક્યાંથી? એનો ઉદ્ભવ કેવી રીતે થયો? આમ તો સામાન્ય સમજ એવી છે કે બધી ભારતીય આર્ય ભાષાઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ એવા ક્રમમાં ઉતરી આવી. શું ગર્જર અપભ્રંશ માટે પણ આ જ વાત લાગુ પડે?
જુઓ, આ મુદ્દે એક સ્થાપિત મત તો છે જ, પણ એક બીજો, થોડો જુદો અને રસપ્રદ કહી શકાય એવો મત મધુસૂદન ચીમનલાલ મોદી નામના વિદ્વાને રજૂ કર્યો છે.
મધુસૂદન મોદી?
હા, એમણે અપભ્રંશ પાઠાવલી નામનો એક ગ્રંથ સંપાદિત કર્યો છે. એના ઉપદ્વાતમાં, એટલે કે પ્રસ્તાવનામાં, એમણે એવી દલીલ કરી છે કે અપભ્રંશ ભાષા કોઈ એક શાસ્ત્રીય ભાષા, જેમ કે આપણે શૌરસેની પ્રાકૃત કહીએ, એમાંથી સીધે સીધી નથી ઉતરી આવી.
તો પછી કેવી રીતે બની?
મધુસૂદન મોદીનું માનવું એવું છે કે અપભ્રંશનો મૂળ સ્ત્રોત, એનું મૂળ, એ તો રાજપૂતાના, એટલે કે આજનું રાજસ્થાન અને ગુજરાતના જે સ્થાનિક આદિવાસી કહી શકાય એવા સમુદાયો હતા, એમની પોતપોતાની દેશ્ય બોલીઓ હતી.
અચ્છા, એટલે કે મૂળ લોકબોલીઓમાંથી જન્મી.
હા, એમનું કહેવું છે કે એ મૂળ લોકબોલીઓ હતી. પછી સમય જતાં આ વિસ્તારમાં મહારાષ્ટ્રી પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો પ્રભાવ વધ્યો, અને એ પ્રભાવ નીચે પેલી લોકબોલીઓ ધીમે ધીમે સંસ્કારાતી ગઈ. એમ કહો કે થોડી વધુ સુઘડ બની, નિયમબદ્ધ બની, અને છેવટે એણે સાહિત્યિક ભાષા તરીકે અપભ્રંશનું રૂપ લીધું.
હા, તો બહુ જ મહત્વનો મુદ્દો છે અને પરંપરાગત મતથી થોડો જુદો પણ ખરો. એટલે એ એમ કહે છે કે અપભ્રંશ નીચેથી ઉપર ગઈ, લોકબોલીમાંથી સાહિત્યિક ભાષા બની, અને તે પણ ગુજરાત રાજસ્થાનના વિસ્તારમાં.
હા, એટલું જ નહીં, મધુસૂદન મોદી તો એનાથી પણ આગળ વધીને કહે છે કે અપભ્રંશ ભાષા શૌરસેની પ્રાકૃતમાંથી નથી આવી, પણ ઉલટું થયું છે. એ ગુજરાત રાજસ્થાનના આ વિસ્તારમાંથી વિકસીને ઉત્તર ભારતના બીજા પ્રદેશોમાં ફેલાઈ છે. હવે જો આ મત સ્વીકારીએ તો ગૌર્જર અપભ્રંશ એ ખાલી એક પ્રાદેશિક અપભ્રંશ ન રહેતા કદાચ બીજી અપભ્રંશ ભાષાઓના વિકાસ માટે પણ એક પ્રેરણારૂપ બની હોય.
જો આ ભાષા અહીંથી બીજે ફેલાઈ હોય તો એના જુદા જુદા સ્વરૂપો પણ વિકસ્યા હશે ને?
ચોક્કસ. કોઈપણ ભાષા જ્યારે મોટા ભૌગોલિક વિસ્તારમાં ફેલાય અને લાંબા સમય સુધી વપરાય, ત્યારે એમાં પ્રાદેશિક ભેદ અને સમય સાથે આવતા ફેરફાર તો થવાના જ.
બરાબર.
આ કારણે જ અપભ્રંશના કેટલા ભેદ ગણવા એમાં વિદ્વાનોમાં મતભેદ છે. કોઈ 3 ભેદ ગણાવે છે, તો કોઈ 27 જેટલા ભેદ ઉપભેદની વાત કરે છે.
27?
આ બતાવે છે કે અપભ્રંશ એ કોઈ એક જ ભાષા નહોતી, પણ લગભગ સમાન લક્ષણો ધરાવતી બોલીઓનો એક સમૂહ હતી. એટલું જ નહીં, આપણી ગૌર્જર અપભ્રંશના પોતાના જે 350 વર્ષનો ઇતિહાસ છે, એમાં પણ એના વિકાસના 2 તબક્કા કે ભૂમિકાઓ જોઈ શકાય છે. એક શરૂઆતની અને બીજી પછીની. પણ આ બધી તો ભાષાશાસ્ત્રના ઊંડા અભ્યાસની વાતો છે.
ભલે એના ઉદ્ભવ અને ભેદો વિશે જુદા જુદા મત હોય, પણ આપણા માટે, એટલે કે ગુજરાતી ભાષા સાથે જોડાયેલા લોકો માટે, સૌથી અગત્યનો સવાલ એ છે કે આ ગૌરજર અપભ્રંશે આપણી માતૃભાષાને વારસામાં શું આપ્યું, ગુજરાતી ભાષા પર એનું ઋણ શું ગણાય?
આ બહુ મહત્વનો પ્રશ્ન છે અને એનો જવાબ પણ મધુસૂદન મોદીના સંશોધનમાંથી જ મળે છે. તેઓ બહુ સ્પષ્ટ રીતે નોંધે છે કે અપભ્રંશે ગુજરાતીને ઘણું બધું આપ્યું છે. એમના જ શબ્દોમાં કહું તો, અપભ્રંશે ગુજરાતીને કડવાબદ્ધ કાવ્ય શૈલી આપી, છપ્પા, દોહા, ચોપાઈ ઇત્યાદિ છંદો આપ્યા, આખ્યાન શૈલીના રૂઢિ પ્રકાર આપ્યા, પોતાના અલંકાર આપ્યા, ગદ્યનો એક પ્રકાર આપ્યો.
આ બધું થોડું ભારે લાગે છે. કડવાબદ્ધ કાવ્ય શૈલી એટલે શું, એ જરા સમજાવશો?
ચોક્કસ. કડવાબદ્ધ શૈલી એટલે લાંબી કથા કે કાવ્યને નાના નાના પ્રકરણો કે વિભાગોમાં વહેંચીને રજૂ કરવાની રીત. આપણે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનો જોઈએ છે ને, નરસિંહ મહેતાના, પ્રેમાનંદના,
હા હા,
એમાં કથા જુદા જુદા કડવામાં વહેંચાયેલી હોય છે. દરેક કડું કથાનો એક ભાગ કે ઘણીવાર કડવાની શરૂઆતમાં કે અંતે વલણ જેવી કડી આવે જે આગળ શું આવશે એનો સંકેત આપે. આ આખી જે રચના રીતિ છે એ અપભ્રંશમાંથી આવી.
અચ્છા, એટલે આખ્યાનોનું બંધારણ અપભ્રંશમાંથી આવ્યો?
હા, મોટો ભાગે. એ જ રીતે છપ્પા એટલે કે છ પંક્તિનું પદ જે અખાના છપ્પાથી આપણે જાણીએ છીએ, દોહા બે પંક્તિઓ જે કબીરના દોહા કે અન્ય સંતવાણીમાં જોવા મળે, ચોપાઈ ચાર પંક્તિઓ જે રામાયણ જેવા ગ્રંથોમાં મુખ્ય છંદ છે, આ બધા લોકપ્રિય છંદો પણ અપભ્રંશે જ ગુજરાતીના આપ્યા. અને એનો ઉપયોગ તો છેક અર્વાચીન યુગ સુધી થતો રહ્યો.
અને પેલું આખ્યાન શૈલીના રૂઢિપ્રયોગો કલુએ,
એનો અર્થ એમ કે આખ્યાનોમાં જે રીતે કથા કહેવાય છે, પાત્રોનું વર્ણન કરાય છે, જુદા જુદા પ્રસંગોને જોડવામાં આવે છે, એમાં વપરાતા અમુક ખાસ શબ્દ સમૂહો, વર્ણનની અમુક ખાસ રીતો, આ બધું જ અપભ્રંશ કથા સાહિત્યમાંથી ગુજરાતી આખ્યાનકારોએ વારસામાં લીધું.
હા, સમજાયું.
ટૂંકમાં કહેવું હોય તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો જે આખો ઘાટ છે, પછી એ કાવ્યનું સ્વરૂપ હોય, એના છંદ હોય, અલંકાર હોય કે પછી કથા કહેવાની પદ્ધતિ હોય, એ બધાનો પાયો ગોરજર અપભ્રંશમાં નંખાયો હતો. જૂની ગુજરાતી અને એના પછીની ગુજરાતી ભાષા અને સાહિત્ય એ બંને અપભ્રંશના સીધા વારસદાર છે.
તો આ આખી વાત પરથી આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે ગૌરજર અપભ્રંશ એ કંઈ માત્ર ઇતિહાસનો એક ઝાંખો પાંખો પડછાયો નથી, કે ખાલી ભાષાશાસ્ત્રીઓ માટે જ અભ્યાસનો વિષય નથી.
ના, બિલકુલ નહીં.
એ તો આપણી પોતાની ગુજરાતી ભાષાના ડીએનએનો એક મહત્વનો ભાગ છે, આપણા સાહિત્યિક વારસાના મૂળિયા ત્યાં છે. ભલે આજે એના શબ્દો આપણને અઘરા લાગે, પણ એને જાણવાથી, સમજવાથી આપણને આપણી ભાષા અને સંસ્કૃતિ કેટલી જૂની અને સમૃદ્ધ છે એનો ખરો અંદાજ આવે છે.
બરાબર કહ્યું. એ આપણી પોતાની ઓળખનો જ એક હિસ્સો છે એમ કહીએ તો ચાલે. અને આજના આ સંવાદના અંતે એક વિચાર મૂકવા જેવો છે.
જરૂર.
આપણે જોયું કે ભાષાઓ કેવી રીતે સતત બદલાતી રહે છે, ખરું ને? એકબીજામાંથી લેતી દેતી રહે છે. જૂના શબ્દો કદાચ ભૂંસાઈ જાય, નવા આવે, પણ ક્યારેક એવું બને કે જૂની રીતો, જૂના વિચારો એ નવા સ્વરૂપે પણ ટકી રહેતા હોય છે.
શક્ય છે.
તો શું એવું બની શકે કે આજની આ 21મી સદીની આપણી આધુનિક ગુજરાતી ભાષામાં ભલે શબ્દો નવા હોય, વાક્યરચના જુદી હોય, છતાં ક્યાંક ઊંડે ઊંડે આપણી કહેવતોમાં, આપણા રૂઢિપ્રયોગોમાં, આપણી વાત કહેવાની લઢણમાં કે પછી આપણી કલ્પના કરવાની રીતમાં ક્યાંક પેલી હજાર વર્ષ જૂની ગૌરજર અપભ્રંશની કોઈક અસર, કોઈક અંશ હજુય છુપાયેલો હોય, ભલે આપણે એને ઓળખી ન શકતા હોઈએ?
આ તો ખરેખર બહુ રસપ્રદ વિચાર છે. ભાષાના ઉપરના પડની નીચે, એના ઊંડાણમાં કદાચ આવા પ્રાચીન તત્વો સચવાઈને પડ્યા હોય. આ તો સંશોધકો માટે એક નવું ક્ષેત્ર ખોલી આપે એવી વાત થઈ. આજે આપણે વિજયરાય વૈદ્યના પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખાના આધારે ગૌરજર અપભ્રંશની આ રસપ્રદ અને સમૃદ્ધ દુનિયાની એક ઝલક મેળવી. આશા રાખીએ કે આપણી ભાષાના ઇતિહાસના આ મહત્વના પ્રકરણને સમજવામાં આ વાતચીત ઉપયોગી નીવડી હશે. આ પ્રસ્તુતિ એકત્ર ઇકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.